सिताम्बरम् नैष्ठिकवर्णिवेशम् पीताम्बरम् तम् नटवर्यवेशम् नवाम्बुदश्यामलसुन्दराङ्गम् वन्दे हरिं धारमसुतं च कृष्णम् धर्मदेवसुतं देवं कालीपिबेकमर्दनं प्रेमवती परमानन्दं हरिं वन्दे जगद्गुरुम् श्रूयतां देवदेवेश स्वामी नारायणप्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथा नत्वा श्रीसहजानन्द स्वामिनं भक्तिधर्मजम् तद्वाणीं च शतानन्दं ततो जयमुदीरये। बोलो स्वामी नारायण भगवान् राधारमण दे गोपीनाथ जी महाराज कृष्ण कन्हैया रामचंद्र विघ्न विनायक दे कष्टभंजन दे सिद्धेश्वर महादेव जय। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा हरन्त्यस्तस्तमस्तमजीवांशुमान्। ग्रंथ ने लगता पहला शतानंद स्वामी मंगलाचरण रूपे પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમને નમસ્કાર કરે છે, સ્તુતિ કરે છે કે જે ભગવાન ધર્મદેવ અને ભક્તિ માતા થકી પ્રગટ થઈ અને જીવોના કલ્યાણ કરનારા અને અજ્ઞાનરૂપી અંધારાને ટાળનારા જેમ સૂર્ય અંધારાને દૂર કરે છે એમ ભક્તોના હૃદયના અંધારાને દૂર કરનારા ઈષ્ટદેવ ભગવાનને હું નમસ્કાર કરું છું, જે ભગવાન ધામમાં રહ્યા થકા અન્વય થકા વ્યતિરેક છે અને વ્યતિરેક થકા અન્વયપણે રહ્યા છે। પ્રથમના સાતમા વચનામૃતમાં મહારાજે આ વાત વિગતથી લખી છે। જુદા પણ છે અને જુદા હોવા છતાં આ સૃષ્ટિનું સંચાલન પણ કરે છે, કરતા છે, તેમ છતાંય અકર્તા પણ છે। અનેક કોટી બ્રહ્માંડોના આધાર છે, યુગ યુગને વિશે એ ભગવાન જીવોના કલ્યાણ માટે અવતાર ધારણ કરે છે, કેશવાદિક મૂર્તિઓને ધારણ કરનારા છે, વરાહાદિક 24 અવતારોને પણ એ જ ભગવાન ધારણ કરે છે। જે ભગવાનની આજ્ઞાથી સૂર્ય તપે છે, ચંદ્રમા 18 ભાર વનસ્પતિનું પોષણ કરે છે, પાળ વિનાનો સમુદ્ર એની મર્યાદામાં રહે છે, પાણીના એક ટીપામાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, હાથ પગ નાક કાન આદિ અને થાય છે, કાળ પણ જે ભગવાનના ભયથી ફરે છે એવા ભગવાનને હું નમસ્કાર કરું છું, જે દેવના પણ દેવ છે. સદાય આનંદરૂપી સમુદ્રમાં જે ભગવાન રહેલા છે, જે ભગવાન આનંદના સમુદ્ર રૂપ છે, મંદ મંદ હસતું મુખારવિંદ છે, સુંદર અણિયાળી આંખો છે, એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. ત્યાર પછી આ ગ્રંથ એમની શરૂઆતમાં વિઘ્નોને દૂર કરનારા ગણપતિ મહારાજને યાદ કરે છે કે જે ગણેશ ભગવાન શ્રી કૃષ્ણના અવતાર રૂપ કહેલા છે. ગણેશજીને શ્રી કૃષ્ણ ભગવાનના અવતાર કયા છે? બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વિઘ્નોને દૂર કરનારા છે એને ગણપતિ કહેવાય છે. ગણ એટલે સમૂહ, સંઘ જાજા, એના પતિ ધણી. જાજાના ઉપરી હોય ને બે ના કે પાંચ ના કે જાજાના, એ પણ ગણપતિ કહેવાય. કેમ? તો કે બે પાંચ જણાને એ સંચાલન કરે છે, પછી ગમે તે હોય. ગણપતિનું નામ યાદ કરી કોઈ પણ કાર્ય કરે તો નિર્વિઘ્નપણે પૂરું થાય. ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર, દિવસે સમરે વાણિયા અને રાતે સમરે ચોર. બધા અમારા મરણમાં પરણમાં ગણપતિ બાપાનું પૂજન યાદી હોય. ગણપતિજીના 12 નામ મુખ્ય કહેવાય છે. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનઃ. દ્વાદશૈતાનિ નામાનિ યપઠે શૃણુયાદપિ વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. આવા ગણપતિ મહારાજને સતાનંદ સ્વામીએ યાદ કર્યા. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં ગણપતિ મહારાજનું પૂજન કરવાનું ભાદરવા ચૈત્રનું કહ્યું છે. પણ આજે ઘણી જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરિ છે એમ તો આપણે માનીએ છીએ, અનેક અવતારોના ધારણ કરનારા છે એમ માનીએ છીએ. પર્વતભાઈની વાતો કરીને પણ આપણે કહીએ છીએ. તેમ છતાંય ઘણી જગ્યાએ સંપ્રદાયોમાં પણ, આપણા જ સંપ્રદાયમાં, ભગવાન સ્વામિનારાયણને સર્વોપરિ કહેવાના નિમિત્તથી અન્ય અવતારો, અન્ય દેવો, અન્ય દેવી, એને ઘણી બધી અવહેલના વગેરે વગેરે થતું હોય છે, જેની રીતે બરાબર છે કદાચ. તેમ છતાં જો એવું જોઈએ તો સ્વામિનારાયણ ભગવાનને યાદ કર્યા, મોટા સંતો યાદ કર્યા, ગોપાળન સ્વામી હનુમાનજી પધરાવ્યા, શિક્ષાપત્રીમાં 5 દેવનું પૂજન કરવાનું કહ્યું, તેમ છતાંય સર્વોપરી સર્વોપરી કરવાને બાને ઘણી વખત વધારે ટીકા ટિપ્પણી નિંદા આદિ થઈ જતું હોય એવું આપણે સાંભળીએ તો લાગે. બાકી હોવાની માન્યતા એને મુબારક. પણ આપણે બધા એવા ગોળમાં મોટા થયા છે પહેલેથી, એવે છે કારણે શાસ્ત્રી મહારાજ ભગવાન સર્વોપરી માનતા અને આપણે એમના શિષ્ય પરંપરામાં છીએ. સર્વોપરી માનવાના જ, પણ એમની વિભૂતિઓ છે, એમની શક્તિ છે, એમને બ્રહ્માંડમાં મદદરૂપ છે એમ માનીને આપણી પરંપરા ચાલતી આવે છે. ગણપતિ મહારાજને યાદ કર્યા. આ ગ્રંથ કાલે આપણે મહિમા કીધો, સર્વશાસ્ત્રોના સારરૂપ છે. ધર્મ જ્ઞાનથી યુક્ત પવિત્ર ત્રણ કાળને જાણનારા, ત્રિકાલજ્ઞ કહેવાય. ભગવાનની દયાથી સંજય પણ મહાભારતના યુદ્ધને દેખી શકતા હતા, સાંભળી શકતા હતા ટીવીની જેમ. દૂરદર્શન દૂરશ્રવણની સિદ્ધિ પ્રભુએ અર્પણ કરી વ્યાસ ભગવાને. તો ત્રણ કાળનું જ્ઞાન વાલ્મીકિ મહારાજે રામાયણ લખ્યું. સીતાજી ધરતીમાં સમાય ને અન્ય અન્ય ચરિત્ર સુધીનું એને જ્ઞાન થયું. હજી કઈ ભગવાનને ચરિત્ર કર્યા નતા એમ કહેવાય છે, તો પણ લખાણ હતું. એને ત્રિકાલજ્ઞ કહેવાય, ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળને જાણનારા. આમ થશે એનું. 100 વર્ષના પંચાંગ આપણા જ્યોતિષીઓ પણ બનાવે છે ને, 100 વર્ષ પછી ભવિષ્યમાં કયા દિવસે કેટલી મિનિટે ક્યારે ગ્રહણ થશે, ક્યાં ગ્રહણ થશે, એ તો એક શાસ્ત્રના જ્યોતિષ શાસ્ત્રને આધારે હોય છે. એવા સ્વરૂપાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ અંતર ધ્યાન થયા પછી ગુરુ શતાનંદ સ્વામીની આજ્ઞાથી ભારતમાં તીર્થાટન કરવા નિમિત્તે જુદા જુદા સ્થાનોમાં વિચરણ કરતા મુમુક્ષુ જીવોને મેં ભગવાનની વાતો કરતા ફરતા ફરતા જગન્નાથ ભગવાનના સ્થાનમાં આવ્યા, જેને પુરી કહેવાય છે. આપણા ભારતમાં 7 પુરી કહેવાય છે. કઈ? તો કે અયોધ્યા, મથુરા, માયાપુરી, કાશી, કાંચી, ઉજ્જૈન અને દ્વારકા. દ્વારકાપુરી બોલીને તો 7 પુરી કહેવાય છે. 7 જણા ચિરંજીવી કહેવાય છે. અશ્વત્થામા, બલિ, વ્યાસ ભગવાન, હનુમાનજી, વિભીષણ, માર્કંડેય, પરશુરામ ભગવાન અને ક્યાંક કૃપાચાર્યજીને પણ કયા છે. તો આ તીર્થાટન કરતા કરતા જગન્નાથપુરીમાં આવ્યા. જગન્નાથ ભગવાનના તો આપણે દર્શન કર્યા છે. મહારાજે શિક્ષાપત્રીમાં જગન્નાથજીને યાદ કરીને લિખ્યું કે એનો પ્રસાદ લેવામાં દોષ નહીં. એ જમાનામાં કેટલું બધું વર્ણાશ્રમ નહોતું તો પણ કહ્યું. વચનામૃતમાં યાદ કર્યા કે જગન્નાથ ભગવાનના અમે દર્શન કરતા મૂર્તિ કાષ્ટની જણાય, પણ એમાં રહીન પૂજારીનો ભક્તિભાવ છળક પડ જતા. જે દ્વારકાધીશ ભગવાન એમના શરીર દિવ્ય વિગ્રહ તણાતું તણાતું જગન્નાથપુરીના દરિયા સુધી ગયું અને ત્યાંના ઇન્દ્રદ્યુમ્ન રાજાને દર્શન દીધા સ્વપ્નમાં. અને એમ કહેવાય છે એ અસ્થિ એ કાષ્ટના સ્વરૂપમાં પધરાવ્યા અને હજી 12 વર્ષે મૂર્તિ કાષ્ટની બદલાવે, અસ્થિ એમ પધરાવે છે એમ કહેવાય છે. જે વિધિ હોય તે. તો આવા જગન્નાથ ભગવાન હજારો ભક્તોના મનોરથો પૂર્ણ કરનારા છે. સત્સંગી જીવનમાં એમ લખ્યું, જ્યાં જગન્નાથ ભગવાન ભક્તોને સાક્ષાત દર્શન આપે છે, 5 વખત વિધિ પ્રમાણે પૂજા થાય છે, ઉત્સવો થાય છે. મુમુક્ષુઓને જ્ઞાનોપદેશ કરતા શતાનંદ સ્વામી ત્યાં ચક્રતીર્થ છે ત્યાં બિરાજે છે. આપણે બધાએ યાત્રા કરી છે, ચક્રતીર્થના પણ દર્શન કર્યા છે. હવે ત્યાં ગુજરાતમાં ધોરાજી ઉપલેડા બાજુ ભાડેર ત્યાંના પ્રતાપસિંહ રાજા વાઘેલા દરબાર યાત્રા કરવાને નિમિત્તે સંસારમાંથી હવે આપણે પરવારી પ્રભુનું ભજન કરી, તપ કરી, તીર્થ કરી, કોઈ સાધુ સંતોના દર્શન કરીએ અને તીર્થે જવું તે પ્રભુ પામવાને, તીર્થે જવું તે સદગુરુ ગોતવાને, એવા કોઈ સાધુ સંત મળે કામ થઈ જાય. ફરતા ફરતા વિચરણ કરતા ત્યાં ગયા છે. એમણે બધું જ છોડી દીધું છે. મનમાં થયું કે હવે આ આપણી સંસ્કૃતિ પ્રમાણે 4 આશ્રમ કહેવાય, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આપણે બધા જાણીએ છીએ. આશ્રમ શબ્દ જ પવિત્ર છે એમ શાસ્ત્રી મહારાજ બોલતા. આશ્રમ બોલીએ ને એટલે આપણને આશ્રમ દેખાય, તપ સાધના દેખાય, એ પાછી વ્રતિવાળી નાખ્યું વિચિન મુનિઓ ધ્યાન કરતા હોય છે, યજ્ઞો કરતા હોય છે, એવો ભાસ ને એવી કલ્પના થાય આશ્રમ શબ્દ બોલતા. આશ્રમ શબ્દ પવિત્રતાનો દ્યોતક સૂચવનારો છે. ગ્રહસ્થ આશ્રમ, ગ્રહસ્થાશ્રમમાં આવવા છતાંય એના નિયમ ધર્મ પ્રમાણે રહે અને ભજન ભક્તિ કરે તો એ પણ એક આશ્રમ પવિત્રતા, કે જ્યાં ભગવાનનું ભજન થાય છે, સાધના થાય છે. સંસારમાં હોવા છતાંય પાછી વૃત્તિ વાળી, અને આજના જમાનામાં પણ કેટલા કેટલા ભગવત ભક્તો ભજન કરતા હોય છે. રઘુવંશમાં એક શ્લોક છે, શૈશવે વ્યસ્ત વિદ્યાના યૌવને વિષયેષીણામ વાર્ધક્ય મુનિવૃત્તિનામ યોગે નાંતે તનુમ ત્યજામ. આ આર્ય સંસ્કૃતિ, આર્ય પદ્ધતિ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લોકો આ પ્રમાણે રહેતા જૂના જમાનામાં, આજે પણ રહેતા જ હોય. 2% ફેરફાર, ટકાવારી તો વધઘટ થવાની. શૈશવે વ્યસ્ત વિદ્યાના, બાલ્યાવસ્થામાં 25 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરવો, યૌવને વિષયેષીણામ 25 થી 50 વર્ષ સુધી ધન કમાવું, સંપત્તિ પ્રમાણે સંસારના સુખો વૈભવો સગવડતા આદિ ઉપયોગ કરવાનો, વાર્ધક્ય મુનિવૃત્તિના, અને વાનપ્રસ્થનો સમય થાય ત્યારે મુનિવ્રત રાખી લેવાનું. મુનિ એને કહેવાય જે મનન કરે, એને મુનિ કહેવાય. ભગવાનના સ્વરૂપનું ચિંતન, ધ્યાન, ભજન, પાછી વૃત્તિ એને મુનિ કહેવાય. 50 વર્ષ પછી, આજે 58 વર્ષ પછી પણ નિવૃત્ત થતા હોય છે. સરકારશ્રી પણ 2 વર્ષ વધારો કરી દીધે, વાત જુદી છે, નહીં તો 58 નિવૃત્ત. કદાચ સરકારની નોકરી ન કરતા હોય તો 58-60 વર્ષ ન થાય એટલે દીકરાઓ મોટા થઈ ગયા હોય, એ પણ મીઠી નોટિસ આપી અને નિવૃત્તિ જ કરતા હોય છે. અને નિવૃત્ત થવું જ જોઈએ. એક લેખ હતો, પ્રૌઢ ઉંમરવાળાએ, પ્રૌઢ કોને કહેવાય આપણે જાણીએ છીએ, પ્રૌઢ ઉંમરવાળાએ હવેથી આજ દિવસ સુધી સારામાં સારા વક્તા હતા એને બદલે હવે એણે સારામાં સારા શ્રોતા થવાનું. આજ દિવસ સુધી આપણે સારામાં સારા વક્તા હતા, બધા એને બોલ બોલ કરતા હતા, ઘરમાં કુટુંબમાં પરિવારને હવને સૂચના આપ્યા કરતા હતા, વગર પૂછે સલાહ આપ્યા કરતા હતા, વક્તા હતા એને બદલે હવે સાંભળા જ કરવાનું, બોલવાનું નહીં, ઠાકોરજી થઈ જવાનું. જો સુખી થવું હોય બસ ઠાકોરજી કઈ બોલે, સેવા ગમે એમ કરે તોય કઈ ન બોલે, પડદો આમ જોરથી ખેંચે ફાટી જાય એમ તોય કઈ, ભાઈ ધીમે પણ પડદો, ટોકરી એવી જોર જોરથી ખકડાવે, આપણે હુતાવીને એવો જોર જોરથી કાન પાપ, તો ઠાકોરજી થઈ જવાનું. અમુક ઉંમર પછી જેણે પૂજા હોય એને ઠાકોરજી થઈ જવાનું, બસ શક્ય હોય તો. અને યોગે નાંતે તનમ ત્યજામ, શરીર છોડે છે યોગ ધારણા કરીને, કહેતા શરીર છૂટે છે એનું ભગવત સ્મરણ કરતા કરતા નિર્વાસનિક થઈ પાછી વૃત્તિ વાળી, અને ક્યાંય મૂળિયો યકી રહેવા દે નહીં, કારણ કે એવી સમજણને સત્સંગ રાખે. રાજવી પણ આવી રીતે વિચરણ કરતા કરતા ચક્રતીર્થમાં આવ્યા છે, અને ત્યાં દૂરથી સ્વામીના દર્શન કર્યા. દર્શન કરીને ખૂબ આનંદ થયો, મનમાં થયું આહા સાધુ સારા છે, એની પાસે કોઈ 2-5 બેઠા છે વાતો કરે છે. સ્વામી તો હિન્દી ભાષી હતા એમ કહેવાય છે સ્વરૂપાનંદ સ્વામી, તેમ છતાંય ગુજરાતી પણ આવડતું જ હોય, દરબાર બેઠા એ ભગવાનની વાતો થઈ, મનમાં ખૂબ આનંદ થયો. મનમાં એમ થયું જેના દર્શનથી શાંતિ થાય છે, ખરેખર શાંતિ પમાડે એને સંત જ કહીએ, એના દાસના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે જેના થકી શાંતિ થાય, આધિ વ્યાધિ અને ઉપાધિ ટળે, સંકલ્પોના વેગ મટી જાય પાસે જવાથી. એર કન્ડિશન રૂમમાં બાણું ખોલે ને ત્યાં ટાઢું ટાઢું થવા માંડે, એમ જેના પાસે જવાથી અંતરમાં ટાઢું થાય, સંકલ્પો બંધ થાય. કારણ કે એના હૃદયમાં સામે ઠેકાણ પણ ટાઢું હોય તો જ બીજાને ટાઢું કરી શકે, એવા સંત હતા. મુમુક્ષુઓને વિષયોની જે તડપણ ઓછી કરાવે એને સંત કહેવાય. વિષયોને જે વિષયો તરફ ઇન્દ્રિયો હડફો નાખે છે એને વેગ મટી જાય. ગંગા જેવી નદી, નર્મદા જેવી નદી ગમે તેટલી વેગમાં આવે પણ દરિયો જેમ જેમ ઢૂકડો આવતો જાય ને એમ 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 એનો વેગ ભાંગતો જાય, એમ એમ વેગ ઘટી જાય. એમ ભગવાનને સાચા સંતો પાસે જવાથી વિષયોની વૃત્તિના જે વેગ છે એ ઓછા થઈ જાય. જેના દર્શન માત્રથી સંતાપ સમી જાય એને સંત કહેવાય. સંતાપ સમે, સંતાપ એટલા માટે કહેવાય, તાપ ત્રણ પ્રકારના, આધિ વ્યાધિ ઉપાધિ, આધ્યાત્મિક આધિદૈવિક આધિભૌતિક, પણ સમ ઉપસર્ગ છે, સમ્યક વધારે વધારે ત્રણેય પ્રકારના તાપ એટલે એને સંતાપ કહેવાય. એ સમી જાય. સદાચાર અને સચ્ચારિત્રથી અન્યના જીવનમાં જે પરિવર્તન લાવે, ખાલી વાણીથી કંઈ ન થાય, વર્તનથી હોતી થાય. ભગવાન સ્વામિનારાયણ વખત સંતો વિચરણ કરતા, બોટાદમાં મહારાજે સંતોને મોકલા. મહારાજ કે સંતો જાઓ ત્યાં સત્સંગ કરો. મહારાજ અમને હું, અમે કેમ વાતો કરીએ, અમને બહુ આવડે નહીં. તમારે કાંઈ નહીં, બસ બેઠું રહો, ધ્યાન કર્યા કરો, એકવાર ભિક્ષા માગીને ભજન કર્યા કરો. અને ઘણા બધા જૈન ભક્તોને એમ થયું આ તો કેવળિક છે, અને ભગાદોષી આદિકને સત્સંગ થયા એમ કહેવાય છે, આ તો કેવળિક લાગે છે. સાધકો વાણીથી જરૂર અસર થાય પણ વાણી કરતા વર્તનથી વધારે અસર થાય. કારણ કે વાણી તો આગી પાછી થઈ જાય, આજ સારું બોલું પણ કાયલું ન હરકો રહું તો એવું થઈ જાય, પણ વર્તન સારું હોય. જેનું મન ભગવાનમાં અતિ આસક્ત હોય, પંચ વિષયથી ટાઢુંનું ન થતું હોય એને સાધુ જાણવા, એમ મહારાજે વચનામૃતમાં લખ્યું. પછી ભગવાધારી હોય કે તમે ભલે હો, પંચ વિષયથી જ મન ટાઢુંનું ન થાય એને સાધુ જાણવા, એવી વ્યાખ્યા મહારાજે આપી. કામ ક્રોધાદિક દોષો સ્વભાવ હોય ગમે એવા કઠણ, પણ ભગવાનને રાજી કરવા એ સ્વભાવનો ત્યાગ કરે ત્યારે એને પાકો સાધુ કહેવાય, એમ મહારાજે મધ્યના 33માં વચનામૃતમાં લખ્યું. સ્વાર્થ હોય ને તો સ્વભાવ વયો જાય. આ દાદા ખાચરને અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને ન ગમે એવો કોઈ સ્વભાવ દરબાર અને એના પરિવારો બહેનો કે કોઈ રાખતા નથી, એમ માને છે. મહારાજને નહીં ગમે એમ રહી તો મહારાજ વયા જાહે, માટે આપણને મહારાજને ગમે એમ જ રહી. પવિત્ર સાધુ છે એમની પાસે જઈને બેઠા, બે ભગવાનની વાતો સાંભળી મનમાં થયું ટાઢું થાય છે. જ્યારે ગુરુ કરવા હોય ને ત્યારે થોડા એને ગોતવા પણ પડે. ગુરુ એને કહેવાય જે મોટા છે અને બીજાને મોટાઈ આપે. જે પૂજાય છે અને બીજાને પૂજતા કરે એવા કરે એને ગુરુ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીએ તો વાતોમાં લખ્યું, ગુરુ કરવા હોય ને તો ત્રણ પેઢી જોવી, ત્રણ પેટી. આજે હગાઈ કરે ત્યારે કેટલું બધું જોવે, લ્યો ઘણું જોવે અને જોવું જોઈએ, અને છતાંય કંઈક કંઈક હેત થઈ જાય તો ભગવાન પૂરું કરે તો સારું, નહીતર તો કે આજે મા બાપની મર્યાદામાં દીકરા દીકરી હોય, મા બાપની ઈચ્છા એ જ નહીં છે. આજનો જમાનો છે તો પણ હો, ઘણી દીકરીઓ યુવાન હોય, ઘણા દીકરા યુવાન હોય, અમારા બાપુજી કહેશે એમ કહેશે, બાપુજીની ઈચ્છા હોય તો કરે, નહીં તો નહીં. હગાઈ લગ્ન હોતી હો, આજે એવા ડાયા દીકરા ને દીકરીઓ સત્સંગમાં ચોક્કસ છે, અન્ય સ્થળે પણ જરૂર હશે. ત્રણ પેઢી જોવે, ત્રણ પેઢી. એક દી વાતમાંથી વાત નીકળી, એક ભાઈ બેઠા હતા, એટલે કેમ તો તમે આજે તમે હગાઈ ને હગ પણ બધા કરતા હો માવતર, તો બધું તો જોવો, પણ પછી કેમ છે એ કેમ તમે ખબર પડે? તો કે અમારા ગામની દીકરી ગામમાં હોય, અથવા તો એ ગામની દીકરી અમારા ગામમાં હોય, કોકના વેવાય વેલા હોય, તો એની પાસેથી ખબર કઢાવી કેમ છે આ છે તે છે, અને પાડોશી તો આપણે ઓળખતા નહીં, પણ કોકને ક્યાંક હગા હાંઈક હોય ને એના દ્વારા પૂછે એ ભાઈનો સ્વભાવ કેવો છે. તો કે છોકરો ડાયો છે પણ એની બાને ક્યાંય પાડોશમાં ભળતું નથી, એના બાપા બહુ સારા, એમાં વાંધો નથી. ભાઈમાં ક્યાંય લગભગ એવું હતું, પછી ન કરાય કેમ? છોકરો હારો છે ને બાપા હારા થાય તો કે નહીં, ક્યાંક છોકરો એની મા માથે ઉતરે તો લ્યો. બધી પ્રકારની ઓલાદો સારી થાય એમ સરકાર શ્રી યોજનાઓ કરે છે, ગાયો ભેંસો ઘોડા વગેરે વગેરે ઓલાદ સારી થાય છે, તો માણસો હારા થાય એના માટે કઈ નહીં કરવાનું. સંસ્કાર યુક્ત થાય, સંસ્કારી બને. ત્રણ પેઢી ગુરુ જો જોઈન કરતા હોય, પાસે બેઠા દરબાર, આનંદ થયો, રાજી થયા, હું આજે ધન્ય છું આપના દર્શન કરીને, તમે ભગવાનની વાતો કરી મને ખૂબ આનંદ થયો, મારા મનુષ્ય દેહનું ફળ આજે મને મળ્યું એમ મને થાય છે, કે આપ જેવા સાધુના મને દર્શન થયા, કે જે સાધુ સંસારરૂપી સાગરને તરવા માટે નૌકા સમાન છે. ભાગવતજીમાં શ્લોક લખો, કેન્દ્રુદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલે નભસ્વતેરિતામ પુમાન ભવાબ્ધિમ નતરેત્સ આત્મહા. પ્રાર્થના કરી મને પણ જન્મ મરણથી તરાય એવું જ્ઞાન આપો. કોઈ પાસેથી જ્ઞાન શીખવું હોય તો ત્રણ પ્રકારે પ્રાપ્ત થાય, ગીતાજીમાં ભગવાને લખ્યું, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. જ્ઞાન ત્રણ પ્રકારે મળે, પ્રણિપાતે નમસ્કાર કરે, વંદન કરે, દિનતા રાખે, વાણી વિવેક રાખે, તો ગુરુજી એને અઢળક ઢળી અને જ્ઞાન આપે. જિજ્ઞાસુ વૃત્તિ રાખે, ભણાવતા હોય આગળ પાઠ તૈયાર કરે, આજે પાંચમો પાઠ સર ભણાવવાના છે તો ઘરેથી પાંચમો પાઠ એક બે વાર વાંચીને જાય, ડાયા છોકરાઓ ચોક્કસ થાય, તો સાહેબ પૂછે અને ન સમજાય તો તરત પ્રશ્ન પૂછે સાહેબને, એમ તે છોકરો સમજીને આવે છે, તૈયાર થઈને આવતો લાગે છે, તો એની પર વધારે માનસિક રીતે વાલ થાય અને એનું વિશેષ ધ્યાન રાખવાનું મન થઈ જાય. અને સેવાથી, સેવા એને કાંઈ જરૂરિયાત હોય એવી વસ્તુ આપે. જૂના જમાનામાં દર્ભ આપતા, લાકડા આપતા, છાણા આપતા, વલકલો આપતા, આજના જમાનામાં સેવા, શિક્ષકો ગામડામાં હોય તેને જૂના જમાના પ્રમાણે ઘઉં આપે, રીંગણા આપે, શાક આપે, છાશ આપે, આપતા. તમે બધા વડીલોને ખબર છે, આજે બદલી ગયો તો પૈસા આપે, ચુસ્તના રૂપમાં જે કયો તે એમને થોડા ભણાવાય કરાય, પંખા ને લાઈટ નું બિલ કોણ આપે? પરિપ્રશ્ન સેવાય મને આપ જ્ઞાન આપો. અને સુરત મને એમ કીધું છે, રાજન તમે ખૂબ ભાગ્યશાળી છો, મને ભગવાનના દર્શન થયા છે. મને પણ એમ થાય છે કે આપની સેવા પ્રભુ અંગીકાર કરતા હશે. અમને પણ એ ભગવાનના દર્શન થાય એવી આપ દયા કરો, ઉપાય બતાવો. સ્વામી એમ કીધું, રાજન એ ભગવાનના દર્શન કરવા માટે મોટા મોટા રાજાઓએ ચક્રવર્તી રાજ છોડ્યા, ચિત્રકેતુ મહારાજાએ કરોડ સ્ત્રી છોડી, મોટા મોટા રાજાઓએ રાજ છોડી દીધા. 16મા વચનામૃતમાં મહારાજે લખ્યું, અને ગોપી ચંદ સબત જે દેનો રાજ સાજ સુખ ભારી રે, અતિ દુખ દાને અસત્ય જાને, ભજી રે ભવ ભય હારી રે, પતિ કો નિવારે નાથ બિના. મોટા મોટા રાજા હોય, બાજંદે બાદશાહી બહારે, પ્રભુ પદ પ્રીત વધારી રે, ભરથરીએ ભગવંત ભજન હિત, તજી સોળે સે નારી રે. મોટા મોટા રાજા રજવાડાએ એ દર્શન કરવા માટે બધું છોડી દીધું છે દરબાર. પ્રત્યક્ષ પ્રભુના દર્શન થાય છે અને થયા પછી ઓળખાણ કોકને જ થાય. રામ પ્રભુ હતા ત્યારે સામે ઘણા હતા, પણ રામને ભગવાન માનનારા એ જમાનામાં બહુ ઓછા હતા. શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે સ્વામીએ વાતોમાં કેવું લખ્યું, એ હાડા ત્રણ જણા એવું કીધું, રામ અવતારમાં કૃષ્ણ અવતારમાં હે લ્યો, અક્રૂરને અર્ધા ભગત કીધા. અક્રૂરની ભક્તિ વંદન ભક્તિ વખણાય, પણ આપણે ભાગવતજી વાત કરી દઉં ને, મણિહરો ભગવાનના ચરિત્રમાં જરી કઈ શંકા થાય ને એટલે તો નીકળી જાય. તો ભગવાનના દર્શન કરવા માટે અનેક અનેક રાજાઓએ રાજપાટ છોડ્યા છે. એવા ભગવાનની ઓળખાણ થાય છે સાધુ સંતોના સત્સંગથી, ભક્તોના સત્સંગથી. તુલસીદાસજી મહારાજ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે ચિત્રકૂટ પધારે અને બધાને ચંદન કહે, હવને ચંદન કરે. રામ અને લક્ષ્મણ ઘોડા ઉપર બેસી પધાર્યા અને તુલસીદાસજીએ ચંદન કરે છે, પણ ઓળખા નહીં કે રામ છે. ભગવાનને થયું હું ભયો દઈશ પણ ઓળખા નહીં. અને એમ કહેવાય છે, પોપટ બોલ્યો કે ચિત્રકૂટ કે ઘાટ પે ભાઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે અને તિલક કરે રઘુવીર. જેને તમે તિલક કરો છો એ જ રામ લક્ષ્મણ છે, પછી તો શું ખામી. અવની ઉપર આવે પણ ઓળખાય કોકને. સાધુ સંતોના સંગથી સહવાસથી એ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થાય છે દરબાર. સ્વામીએ પ્રતાપસિંહ રાજાને વાત કરી, એ ભગવાન અત્યારે ઉત્તર કોશળ દેશમાં પ્રગટ થયા છે, મને એના દર્શન થયા છે, હું એનો સાધુ છું, મારી ઉપર એમની કૃપા છે. એ ભગવાન અંતર્ધાન થયા છે, ગુરુ આજ્ઞાથી હું વિચરણ કરું છું, મુમુક્ષુને ભગવાનને બે વાત કરું છું અને ભગવત સ્વરૂપનું હું એમને જ્ઞાન કરાવું છું. રાજવીએ બે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ હું બહુ મોટો ભાગ્યશાળી છું કે આપ જેવા સંતોના મને દર્શન થયા. ये भगवान क्या प्रकट थया, सुन सुन चरित्रों केरा, ये बती कथा चरित्रों तमे मने संभाओ तो हूँ भाग्यशाली थाओ। इष्टदेव नु स्मरण थयु, भगवान ना बाल चरित्रों थी मांडी धाम मा गया त्या सुधी यादी आपी। सती पार्वती भगवान शंकर ने जारे राम ना चरित्र पूछा त्यारे यू लिखो के हर ही राम चरित सब हर महादेव जी ना हृदय मा राम चरित्र बदा स्फूर्वा मिला अने जेम चरित्र कीधा पुलकित थी गया। दीकरो परदेश गयो होय ने एकज होय અને આજના જમાના કરતા થોડા વર્ષો પહેલા કોઈ સમાચાર લાવે, કંઈક વસ્તુ મોકલી લાવે, એ માવતરના અંતર કેવા પુલકી થતા હોય એ તો જેને અનુભવ હોય એને ખબર હોય, એકદમ આનંદિત થયા। ભગવાનની વાત કરતા કરતા સર્વપ્રથમ ઈષ્ટદેવને હૃદયમાં યાદ કર્યા, ભગવંતમ તમહમ હરિમ નમામિ, હે ભગવાન હું તમને નમસ્કાર કરું છું। ત્યાર પછી પોતાના ગુરુદેવને યાદ કર્યા, સતાનંદ સ્વામી। ભગવાનના ચરિત્ર કેવા છે ને, ભગવાનને યાદ કર્યા અને ગુરુને યાદ કર્યા। કોઈ પણ કામ કરે આજે હોતી ઈષ્ટદેવને યાદ કરે અને પોતાના ગુરુઓને યાદ કરે, માતા પિતાને સ્મરણ કરે, એ બધાના આશીર્વાદથી અમારા કાર્યો સફળ થાવ, અમારા કાર્યો નિર્વિઘ્નપણે પૂરા થાવ, કરવું જ જોઈએ। ગુરુને યાદ કર્યા, તુલસીદાસજી મહારાજે પણ રામાયણનો ગ્રંથ લખતા પહેલા ગુરુને યાદ કર્યા કે બંધવો ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુબાસ સરસ અનુરાગા શ્રી ગુરુ પદ નખ મને ગન જોતી સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી। જે ગુરુદેવના ચરણને યાદ કરવાથી, જે ગુરુદેવના ચરણના નખને સંભાળવાથી હૃદયના અજ્ઞાન રૂપી અંધારા દૂર થાય છે એવું તુલસીદાસજી મહારાજે લખ્યું। નખરૂપી મણિયો, નખરૂપી ચંદ્રમા યાદ કરવાથી હૃદયના અંધારા દૂર થાય, કેમ? ગુરુને સંભાળીને એને લીધે ભગવાન સાંભળે, ગુરુની કરુણા સાંભળે, એની દયા સાંભળે અને મન છે ને એ બધેથી ઉખડી અને ભગવાનમાં જલ્દી સ્થિર થઈ જાય। ગુરુદેવને યાદ કર્યા, જે મારા ગુરુ એને હું નમસ્કાર કરું છું। આપણે પણ આ ભગવાનની કથા કરતા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને યાદ કરીએ, આપણા ગુરુદેવ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને મનોમય યાદ કરીએ, પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીને સંભાળીએ, જોગી સ્વામી જેવા ભગવાન જેવા સાધુને સંભાળીએ, હવારના પોરમાં જેમ ભગવાનને સંભાળી એમ ગુરુ અને સાધુઓને આપણે યાદ કરતા હોય। વૈરાગ્યના વેગથી પંચ વિષયોનો ત્યાગ કરી સંસાર છોડી અને ભગવાનમાં દ્રઢ મનવાળા સુખદેવજી જેવા વૈરાગ્યવાળા મારા ગુરુ સતાનંદ સ્વામીએ મને આ સત્સંગ જેવો ગ્રંથ ભણાવ્યો છે, હું એ ભગવાનની કથા કરું છું। એટલે દરબારે પૂછ્યું કે સતાનંદ સ્વામી કોણ હતા, એમનો જન્મ ક્યાં થયો હતો, તમને કઈ રીતે ભણાવ્યું, એમણે આ સત્સંગ ગ્રંથ કઈ રીતે રચના કરી। જુઓ, મિથિલા નગરી એમાં વિષ્ણુદત્ત નામના બ્રાહ્મણ, એમના દીકરા એ મારા ગુરુ સતાનંદ સ્વામી। મિથિલા નગરી ક્યાં આવી, સ્વામિનારાયણ ભગવાન પાસે તો દૂર દૂરથી ક્યાંથી ક્યાંથી સાધુ થવા એવા છે આપણે જાણીએ છીએ। અનેક સરિતાઓ જેમ સાગરમાં સમાય, એમ સહજાનંદ સિંધુમાં અનેક સાધુ સંતોના મન સ્થિર થયા, પરોક્ષ ભાવે ભગવાનની ભક્તિ કરતા, શ્રીમદ ભાગવતને સાંભળતા અને વાંચતા. એમાં એક દિવસ પંચમ સ્કંદમાં વાંચતા વાંચતા એવું આવ્યું કે ભગવાન નરનારાયણ દેવ ભરતખંડના રાજા છે અને બદ્રિકાશ્રમમાં ભગવાન નરનારાયણ પ્રત્યક્ષ વિરાજે છે, ભક્તોને દર્શન આપે છે. મનમાં થયું એ ભગવાન બદ્રીનારાયણના દર્શન કરવા માટે જાઓ. એ જમાનામાં કેવું કઠણ છે, આજે સહેલું થઈ ગયું છે. યાત્રાળુના સંઘની સાથે બદ્રીનારાયણમાં દર્શન કરવા જવા માંડ્યા. પતિત પાવની ગંગામાં સ્નાન કર્યા. આપણે પણ બદ્રીનારાયણમાં દર્શન કર્યા છે, પતિત પાવીની ગંગા, શાસ્ત્રી મહારાજની ગંગાને. અમે 30-35 વર્ષ પહેલા હું તો સ્વામી એકવાર ગયો હતો, છેલ્લી 2-3 તો હું પછી ગયો ન હતો. સ્વામી કેદાર ગયા હતા ને ત્યારે નહોતો ગયો. ત્યારે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી બીમાર હતા, અહીંયા અમે વેક સાધુ રોકાણ હતા. જ્યારે સ્વામી સાથે હું તો 2-3 વખત બદ્રીનારાયણ ભારતની યાત્રામાં ગયા, આવું સંતો પણ ઘણી ઘણી વખત પધાર્યા છે. તો એ મંદિરની પાસે જ્યાં ગંગાજી નીકળે છે ને, ત્યાં આઘા બધા અમે નાવા ગયા. સ્વામી બધા નવરાવતા હતા. અને એ પતિત પાવની ગંગા, નારદ કુંડ, તપ્ત કુંડ આદિ તીર્થો, નારસિંગી શિલા વગેરે દર્શન કરી અને લોકો સંઘ પછી પાછા મળ્યા ફરવા. પણ સતાનંદ સ્વામી મારા ગુરુને એમ થયું, મને દર્શન ન થાય ત્યાં સુધી મારે પાછું ફરવું નથી, અને ત્યાં સાધના કરવા માંડ્યા. 6 માસ સુધી ત્યાં રોકાણ અને ભજન કર્યું. એમાં ભગવાને દર્શન દીધા. કોઈ પણ વસ્તુને સિદ્ધ કરવી હોય તો 4 વસ્તુની જરૂરિયાત પડે. સૌથી પહેલા પુરુષાર્થ કરવાનો, મહેનત. પુરુષાર્થ કરે એણે જ ભગવાનની પ્રાર્થના કરવાનો અધિકાર કહેવાય. પુરુષાર્થ કરે પ્રાર્થના ચોક્કસ, પણ પહેલા પ્રાર્થના કરીએ ભગવાન પૂરું કરજો બરાબર, પણ મહેનત ન કરે તો શું કરવું. એટલે પુરુષાર્થ, પ્રાર્થના અને પ્રતીક્ષા, રાહ પણ જોવી પડે. હા, જે દહીં મેળવી, દૂધ મેળવી તારે થોડું દહીં થઈ જાય, હા લ્યો, ગરમ કરીને બે ટીપા નાખે ને કલાકે ઢાંકણા ઉગાડ્યા કરે અને આંગળીઓ ઘોંકાવ્યા કરે, જાયમો એ જામશે નહીં. તમે સવાર સુધી ઢાંકી રાખો, રાહ જોવાની. પુરુષાર્થ, પ્રાર્થના, પ્રતીક્ષા અને પ્રત્યક્ષ, ત્યારે એ કાર્યની, કોઈ પણ કાર્યની સિદ્ધિ થાય. ભગવાને દર્શન દીધા બ્રહ્મ મુહૂર્તમાં. નરનારાયણ દેવે ખૂબ આનંદિત થયા, ધનવત કર્યા, સ્તુતિ કરી. હે ભગવાન, નારાયણમ મુનિવરમ બદરીશમીદે, હું તમારી સ્તુતિ કરું છું. ભગવાન, તમે જીવોના કલ્યાણને માટે ભરતખંડના રાજા થયા. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું, કેવાલો ભરત ખંડ ના નર નારી ને, પોતે તપ કરે રે આપે ફળ સોયા, નારાયણ પ્રબળ પ્રતાપ છે, હરિના તપ કરા પુણ્ય પ્રતાપથી, થયા શુદ્ધ માન રે હરે જન સર્વ કોયા. લક્ષ્મણ સ્વામી આ કીર્તન પેલા બહુ ગાતા, હવે જૂના કીર્તનો કંઈક કોગડી વળી સંભળાય. તો આવા બધા કીર્તનો મુક્તાનંદ સ્વામીના, કે જે ભગવાનના મહિમાના. ઉદ્ધવજી આદિકથી સેવાતા ભગવાન નરનારાયણની પ્રાર્થના કરી, આજ આપના દર્શનથી હું પૂર્ણ કામ થયો મહારાજ. તમારા દર્શન જે કરે છે એ રંક હોય તો પણ પછી કોઈ સુખની ઈચ્છા રાખતો નથી. નારાયણમ મુનિવરમ બદરી શમીદ, હે બદ્રીપતિ ભગવાન, હું તમારી સ્તુતિ કરું છું. આજે મારો મનોરથ પૂર્ણ થયો. પ્રત્યક્ષ દર્શન કરવાની ઈચ્છા હતી એ થયાનો કૃતાર્થ થયો. ભગવાન રાજી છે ને કહેવા માંડ્યા, માગો માગો મુનિવર, માધવ, હે મહારાજ, જો તમે મારી ઉપર રાજી થયા હો અને મને કંઈ આપવાની આપની ઈચ્છા હોય, કૃપા હોય, તો હે પ્રભુ, મને તમારી પાસે રાખો, મને તમારી સેવામાં રાખો. હે મનિવાર, અત્યારે હું ભરતખંડમાં ઉત્તર કોશળ દેશમાં પ્રગટ થયો છું, પાંચાળ દેશમાં વિચરણ કરું છું, ત્યાં તમે આવો, મારી પાસે રહેજો. મારી ઈચ્છા છે હું તમારા ચરિત્રો ગાઓ, જરૂર ઈચ્છા પૂરી થશે, તમે આવો. ભગવાન અદ્રશ્ય થયા, પારણા કરી નીચે ઉતરી ધીમે ધીમે અમદાવાદ આવ્યા, શ્રીનગર. એ બાજુ બ્રાહ્મણો હતા, એ સંઘના સંઘ ડભાણ બાજુ જતા હતા, જતા જતા રસ્તામાં વાતો કરતા હતા. ઓય સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે ને, આ એ આમ ડભાણમાં મોટા મોટા જગન કર્યા છે, એટલાય બ્રાહ્મણો ભેળા થયા છે, લાખ બ્રાહ્મણો તો લાડવા ખાવા ભેળા થયા છે, બીજા કામ કરનારા હવન કરનારા એ તો જુદા હો. એમ વાતો કરતા જાઓ, આપણને દર્શન થાય, અ લાડવા ખાવ. સ્વામિનારાયણ છે ને દક્ષિણા સુધી બહુ દેશે, એ સ્વામિનારાયણને લોકો ભગવાન કહે છે. સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર પ્રગટ થયા એમ વાતો કરે છે, એવી વાતો આ સતાનંદ સ્વામી મારા ગુરુએ સાંભળી. એટલે એમ થયું, આ મને જે બદ્રીનારાયણના દર્શન થયા એ જ આ ભગવાન છે. એટલે ગઢપુર જાણ એટલે સીધા એ હવની આરે આરે ડભાણ, અને હવની આરે ડભાણ ગયા છે. સભામાં ભગવાન વિરાજે છે, તારા મંડળમાં જેમ ચાંદ શોભે એમ હજારો હરિભક્તોની વચ્ચે ભગવાન સભામાં વિરાજિત થયા છે, અને ભક્તોની ઈચ્છાઓને પૂરી કરે છે, હવની સેવાનો સ્વીકાર કરે છે. માણસોની નજર ન જાય એટલા માણસો છે. નારે નારાનો પારા નહે રે, લાખો મો લાખો મો ને હરે ભક્ત નિરખી નેણા રે રે, મુનિવાર હરે જનવું ભલા રે, ચારે પાસે જોડી હાથ ધર્મ સુતે લાડી લો રે. છટે છટે ભક્તો છે, એમની ઈચ્છા પૂરી કરવા માટે ન્યા અગા ઉભા હોય ને આરામ હાથમાં હોય ને, મહારાજ છડી લાંબી કરે ન્યા આંબી જાય. આ ઘોડી છે ને એને કંઈક આમ આમ કરે લાંબી લાંબી થતી જાય, પછી ફાંકી લઈ જાય. મહારાજ આમ કરે ને ન્યા છડી છડીમાં હાર પોરાવી દે, એટલે મહારાજ પાસે લઈ લે હાર. કોક કોક ભગત ને તો મહારાજ પગ લાંબા કરે છે, ન્યા પુગાડી દે. ઓ વામન ભગવાને આમ કર્યું તા જોવાની ક્યાં સુધી પૂકી ગયા, આપને આમ બી ગયા. અને કર ચરણે કરી કે ટલારે, લે છે ધર્મ કુમાર ધર્મ સુતે લાડી લો રે. આવી રીતે દર્શન કર્યા, દૂરથી વંદન કર્યા, બ્રાહ્મણોને મારા સત્કાર કરે છે, પાસે જઈ નમસ્કાર કર્યા, પ્રભુએ સ્વાગત કર્યું છે, આવો આવો. આગોની ઓળખાણ આપી દીધી, હે ભગવાન, તમે મને કીધું તો ને કે હું અવની ઉપર આવ્યો છું, પ્રગટ થયો છું, મહારાજ તમારી પાસે હું આવી ગયો, હવે મને તમારી સેવામાં રાખો. અને સાધુ કર્યા, સતાનંદ સ્વામી નામ રાખ્યા. હવે છે ને તમે મારી સાથે ગઢડા આવો, અને ગઢડામાં મારા ગુરુ એ આ સત્સંગ જીવન ગ્રંથની રચના કરી છે. એ મારા ગુરુની કૃપા થકી મને એમણે શીખવાડ્યું છે, એ પ્રમાણે હું ભગવાનના બે ચરિત્રોના ગાન કરું છું. ભગવાનને વંદન કરે છે, ક્યારેક એક ભગવાન ભક્તોને દર્શન દેવા બહાર પધારે છે. રાગ છે, විස්මස්තුති නරග වචන නිජ මුඛාර වින්ද ද්‍රෂ්ටේ නිජ මුට ජම් පරිවෙෂ්ඨ මණ්ඩලේන ස්ථිතම් ඍෂි ගණ මාකලය තූර්ණ බහිරුපගච්ඡති මේ මනෝස්තු තස්මින්. હે ભગવાન, મારું મન તમારી મૂર્તિ માર્યો. જેમ વિષ્ણુદાદાએ સ્તુતિ કરી હતી એમ શતાનંદ સ્વામીએ સ્તુતિ કરી. ક્યારેક સંતો વિચરણ કરતા કરતા આવે અને મહારાજને ખબર પડે કે સાધુ આવ્યા એટલે એકદમ પર્ણકોટી આસન અક્ષરોરીમાંથી બહાર તરત પધારે. ક્યારેક ક્યારેક તો ખંભાનો ખેસ પણ ભૂલી જાય. ઉઘાડા ડીલે બહાર આવે ત્યાં તો સંતો દંડવત કરતા હોય. મહારાજ એક એકને ઝાલી ઝાલી ઊભા કરી કરી બથમાં ઝાલી ઝાલીને મળે છે. સાધુ અને ભગવાન મળતા હોય એવા સ્વરૂપમાં મારું મન રહ્યો મહારાજ. ક્યારેક કરુણાની દ્રષ્ટિ કરી સંતોને પીરસે છે, સંતોને પીરસીને સુખ આપે છે. ક્યારેક એક ભગવાન ભક્તોને લાડ લડાવે છે, પાદુકા પહેરી કેડે હાથ મૂકી અને ભગવાન હાલતા હોય છે એવા સ્વરૂપમાં મારું મન રહ્યો અને મારી વૃત્તિ એ સ્વરૂપમાં રહ્યો. મોટી સભા ભરી અને બંને ભાઈઓના પુત્રોને આચાર્ય પદની સ્થાપના કરતા હોય ધર્મના રક્ષણના હેતુ માટે એવા સ્વરૂપમાં એ મૂર્તિમાં એ સભામાં અમારું મન રહ્યો. સતાનંદ સ્વામીએ ભગવાનની સ્તુતિ કરી છે. હે રાજન, આવા ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. આ ભરતખંડની ભૂમિમાં ઉત્તર પ્રદેશમાં નગાધિરાજ હિમાલય પર્વત આવેલો છે. જે નગાધિરાજ હિમાલય દેવતા એ પર્વત કહેવાય છે. જેની અંદર અંદર અનેક પ્રકારના વૃક્ષો છે, સુગંધિત પુષ્પો છે, ફલદ્રુપ વૃક્ષો ખીલેલા પુષ્પોથી પોતાના પુષ્પરૂપી નેત્રથી આવનારાનું જાણે સ્વાગત કરી અભિનંદન આંખોથી કરે છે. ડાળીઓ હલાવી આવો આવો એમ બધાને પોતાની પાસે બોલાવે છે. પાંદડા અને પુષ્પો ખરી જાણે અમને વધાવે છે. આવા હિમાલય પર્વત ભાગીરથી આજે નદી છે. ભાગીરથી વસ્વક્ષારા, નલિની, સરસ્વતી, જંબુ, સીતા અને ગંગા આ સાત ધારાઓ કહેવાય છે. આવી અનેક નદીઓ છે જેના અંદર અનેક ઋષિઓના આશ્રમો છે અને જે આશ્રમોમાં હરણાઓ અને સિંહો સાથે રહે છે, સર્પો અને નોળિયાઓ ભેળા રહે છે. વેર જેની વૃત્તિ ભૂલાઈ જાય છે સાધુ સંતોના ભજનના પ્રતાપથી. આ વાત આવી વાત શાસ્ત્રોમાં આવે છે, આપણે જાણીએ છીએ, સાંભળતા હોય. એવી જ પ્રાચીન ગુરુકુલની પદ્ધતિ પ્રમાણે શાસ્ત્રી મહારાજા ગુરુકુલની સ્થાપના કરી જુદા જુદા ગામના, જુદા જુદા વર્ણના, જુદી જુદી જ્ઞાતિના, જુદા જુદા ધર્મના હજારો બાળકો ભણી ગયા છે અને ભણે છે. દરેકને સ્વભાવ હોય પણ સાથે રહે છે ને ત્યારે સ્વભાવને દબાવી રહે છે. બોલી વખતે કદાચ મેં વાત કરી હતી કે મને ખબર નથી, કેટલાય વર્ષો પહેલા અહીંયા ભોપગઢ પાસે એક ભાડલા ગામ છે, કેતો એમના દરબાર હતા. છોકરાઓ વિદ્યાર્થીઓ ઘણા બધા દરબારો, બધા સાફ સૂફ કરતા, વાળતા ચોળતા, સંડાસો સાફ કરતા. એ 20-25 વર્ષ પહેલા તો તમે બધા સેવા કરનારા ઘણા બધા બેઠા છો. એટલે ઘણા વર્ષ પહેલા એક ભાઈએ મને એવું પૂછ્યું, મેં વાતમાં વાતમાં કીધું, અહીં તો છે બધી જ્ઞાતિના છોકરાઓ, આયર, ભરવાડ, રજપૂત, કોળી, કાઠી, મેર, બધાયના. તો કે બધાયના છોકરા એવા બધાયના હોય હે, તો એવા એમ કે એ બધી જ્ઞાતિના છોકરા બીજા છોકરાને આમ હે, બીજા છોકરાને એમ કે જરાક હેરાન કરે, ઓયલું કરે કે તકલીફ કરે કે એવું નહીં કીધું. ના હો ભાઈ, એવું નહીં, બધાયના છોકરાઓ સાથે રહે છે, નોકી નોકી આવું સેવાઓ કરે છે. સ્વભાવ તો બધાયને હોય પણ સાધુ સંતોના સહવાસથી એ સ્વભાવને દાબીને વર્તે છે. ઋષિ મુનિના આશ્રમમાં આ બધું ઉર્ગા નકુલહી દ્વિપાહા સિંહ આખો શ્લોક છે. અને એ પર્વત કેવો, તો નિર્દોષ જીવન પશુ પંખી રતિ રોશન રાખતા ગુણ દોષ સમ સમ ભાવ ગંભીર દ્વેષ દિલ નવ દાખતા જગવંદ્ય જોગી સંત સાચો આત્મભાન કરાવતો છે જુગ જુગાંતર તણો જોગી જબર મહંત જમાતનો સાધુ સતિયા સતની ભાવણ ભક્તવર દ્રઢ ભાવનો ગિરિરાજ ઉભો અખંડ અણનામ મોભી ભારત માતનો. આવો હિમાલય પર્વત જ્યાં ઋષિ મુનિના આશ્રમો છે, ભગવાન નરનારાયણ દેવના આશ્રમ છે, ભારતખંડની યાત્રા કરતા કરતા મરિચ્યાદિક ઋષિઓ આશ્રમમાં આવે છે, ભગવાન નરના એ વખતે દર્શન કરે છે. અનેક ઋષિઓ છે, મરીચી વશિષ્ઠ અત્રિ કશ્યપ ભરદ્વાજ ભૃગુ અંગીરા હારિત ગૌતમ કણવ યાજ્ઞવલ્ક્ય પરાશર વિશ્વામિત્ર મૈત્રેય લોમશ પુલચ્છ પુલહ ગર્ગ વામદેવ વગેરે. ભગવાન નરના પ્રથમ દર્શન થયા, નર ભગવાનના દર્શન કરી સાધુ સંતોએ વંદન કર્યા છે. નર ભગવાન બધાને સ્વાગત કર્યા. નર ભગવાન કહે છે, હે સંતો અદ્યાનંદો મહાજાતો ભવતા દર્શનાત્મા સર્વસુલભમેવાસ્તિ દુર્લભમ સત્સમાગમ. એ સંતો મને તમારા જ દર્શન થયા. આ જગતમાં બધું જ મળે છે, સાધુઓનો સમાગમ મળવો કઠણ છે, સાધુઓના દર્શન થવા કઠણ છે. નર ભગવાન સંતોને કહે છે. સંતોએ કીધું, હે પ્રભુ, આપ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છો, અમને તમારા દર્શન થયા. સંતો, એ તો બરાબર છે, પણ જુઓ તમારા જેવા સાધુના દર્શન થાય ને એ ત્રિલોકીનું સુખ પણ એની આગળ સોંકવું છે. તમ જેવા જે સત પુરુષ તેનું દુર્લભ મળવું દરશ મળે ત્રિલોકનું સુખ સોંઘો પણ મળવું તમારું તે મોંઘો. આવા તમારા આજે દર્શન થયા છે, હજી એવી વાતો કરે છે ને, ત્યાં તો ભગવાન નારાયણ પોતાનું આહનિક કર્મ કરવી, કર્મ કરી દૈવ કર્મ અને પિતૃકર્મ કરવી, ઉદ્ધવ આદિક મુક્તોની સાથે પ્રભુ નારાયણ વધારે છે. અજાન બાહુ છે, શ્યામ સુંદર શરીર છે, કમળની પાંખડી જેવી અણિયાળી આંખડી છે, પૂર્ણિમાના ચંદા જેવું ભગવાનનું મુખારવિંદ સરસ શોભતું છે, મંદ મંદ હસી રહ્યા છે, પિંગળવરની જટા છે, વિશાળ વક્ષસ્થળ છે, પીપળાના પાન જેવું ઉદર છે, ઊંડી ગોળ ગંભીર નાભી છે, યજ્ઞોપવિત ધારણ કરી છે, સ્પષ્ટ નાડીઓ દેખાય છે, હાથમાં દંડ ને કમંડળ છે, કિશોર અવસ્થા છે. આવા ભગવાનના દર્શન કરી એકદમ મુનિઓ સંતો ભગવાનને દંડવત કરવા માંડ્યા. ભગવાને બધાને ઓહા આમ થોડા થોડા થતા થતા હવને ઉભા મીડા કરવા છે. બધાને ભગવાને પોતે વિરાજિત થયા પછી હાન કરી છે, હવ સાધુ સંતો બેઠા છે. મુનિઓએ ભગવાનની સ્તુતિ કરી, હે ભગવાન, આપના દર્શનથી અમે આજ કૃતાર્થ થયા. પ્રભુ, તમારા ચરણની જેને પ્રાપ્તિ થાય છે એ કોઈ લોકના સુખોની ઈચ્છા ક્યારેય રાખતો નથી, એને બધા જ સુખ તમારા ચરણની અંદર આવી જાય છે. સાંભળ્યા પછી પ્રભુએ મુનિઓને એમ કીધું, હે સંતો, તમે મને બહુ વાલા છો. કેમ? તો કે તમે વિચરણ કરી મારા સ્વરૂપનું જ્ઞાન કરાવો છો, મારા સ્વરૂપનું બધે ફરી ફરી. તમે મને જેવા વાલા છો ને એવું બીજું કોઈ વાલો નથી. કોણ? પ્રિયતમા નરમાન ચરાધિકા પ્રિયતમો નવિધિર નચ ભોગિરાટ भगवतो न निजापित नुस्तथा भुवि यथा दृढ़ भक्ति परो नरः। राधिका जीवा वाला नहीं, लक्ष्मी जीवा वाला नहीं, शेष नारायण ने, पितामह ब्रह्मा जी ने, कहो मारो शरीर पर मने एवं वालो नहीं, जीवा वाला मने मारा संतोष है। लक्ष्मी जी अर्धांगना मारी, भगवान के साथ के लक्ष्मी जी अर्धांगना मारे पण मारा संतने दासी रे। અર્ધાંગના પણ મારા સંતો નહીં તો દાસી થઈને, એવા તમે મને વાલા છો સંતો, તમે છે ને વિચરણ કરી અને મારા સ્વરૂપનું બધે જ્ઞાન કરાવો છો, જાનડિયું છો અમારી, જાનડિયું વરરાજાના ગુણગાન ગાય એમ અમારા ગુણગાન ગાય ગાય બધાને મારા સ્વરૂપનું જ્ઞાન કરાવો। કયો સંતો અત્યારે બધા કઈ બાજુથી પધાર્યા? મહારાજ અમે ભરતખંડમાંથી આવીએ છીએ, યાત્રા કરતા કરતા તીર્થનું ફળ તમારું દર્શન છે, અમે તમારા દર્શન આવ્યા। હા બહુ સારું સારું, ભરતખંડમાંથી આવ્યા એ સંતો, ભરતખંડના લોકો ભારતમાં જન્મ પામવું અતિશય દુર્લભ છે, ભરતખંડમાં જન્મ મળ્યા પછી એ બધા મનુષ્યો પોતપોતાના ધર્મોમાં તો રહે છે ને, ધર્મની પાળે છે સદાચાર વર્ણાશ્રમના ધર્મો, તમે બધે વિચરણ કરીને આવો છો તો કેમ છે બધે? સાંભળીને ઋષિઓએ નીચા નેણ ઢાળી દીધા, એવા સુણી પ્રભુજી ના વેણ સર્વે ઋષિએ ઢાળીયા નેણ, આવ્યા નયણે નિરભરાઈ અતિ શોક વ્યાપો મન માઈ, દડ દડ આહુણા માટી પડવા માંડ્યા। અરે સંતો મહારાજ અત્યારે ચારેય બાજુ અધર્મ વ્યાપી ગયો છે, કોઈ કોઈની ધર્મની હેંજા નથી મહારાજ, આવી વાતો કરે છે। એવા સમયમાં ભગવાને સંકલ્પ કર્યો તો હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું, અને એ જાણે ધર્મદેવ અને મૂર્તિ દેવી કહેતા ભક્તિ માતા આવ્યા, માતા પિતા આવ્યા એટલે ભગવાન એકદમ આસનથી ઊભા થયા, માતા પિતાને ભગવાને પણ સ્વાગત કર્યું, જો હા મા બાપને કેટલી મર્યાદા, માતા પિતા આવે એ જરૂર એને હારા વેણેથી બોલાવવા, આદર કરવો, વંદન કરવા, એ તમે ઓફિસે કે દુકાને જાઓ ને, વરત દાદા કે દાદીમાં બેઠા હોય ને એની પાસે સૂટકેસ મૂકી અને કહેવું દાદા સર્વિસમાંથી જાઓ છો, જાઓ બાબા, બસ કેવા રાજી થઈ જાય એને, થાય છોકરો ને ઓફિસે જાય ને તો એ મારી પાસે થઈ જાય, એને બીજું શું જોઈએ, અનાજથી પેટ ભરાય પણ યેદથી તો અયું ભરાય, દીકરાઓએ મા બાપને બસ બીજું શું જોઈએ, વૃદ્ધાવસ્થામાં મા બાપને એટલું જ જોઈએ, જરા એને પૂછે કડીક પાસે બેહે, બે વાલની વાતો કરે, ક્યાંક જાય આવે તો આજ્ઞાના રૂપમાં પણ પૂછી કરે। ભગવાન આવ્યા એટલે તરત, માતા પિતા આવ્યા એટલે ભગવાન ઊભા થયા, વંદન કર્યા, પ્રથમ માતા પિતા બેઠા, ત્યાર પછી ભગવાન બેઠા, સાધુ સંતો બધા નીચે પછી બેઠા, પહેલા ધર્મ પિતા અને ભક્તિ માતા બેઠા, પછી ભગવાન બેઠા આસને। આ બધી વાતો કરી, સત્સંગ કરે છે, અને એવા ટાણે ભગવાનની ઈચ્છાથી દુર્વાસા પધાર્યા, બધા ઋષિઓ ભગવાનની હામો જોઈ રહ્યા છે, ભગવાન હવની હામે વાતો કરે છે, દુર્વાસા પાછળથી આવ્યા છે અને ઘડીક ઉભાર્યા, બધા તલ્લીન હતા દર્શન કરવામાં, કોઈએ સ્વાગત કાંઈ ન કર્યું, આવો આવો કીધું નહીં, કેમ બધાનું ધ્યાન આ બાજુ હતું, વાહે આ કોક આવીને ઉભા રહ્યા તો શું ખબર પડે, ત્યાં ભગવાન વાતો કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા હતા કે આમ જોવાનું પણ નહીં, એટલા બધા સંતો એ વાતો કરવામાં તલ્લીન થઈ ગયા હતા, અને દુર્વાસા ઉભા રહ્યા અને થયું કે અહીંયા મારું કોઈ સ્વાગત કરતો નથી, એટલે એકદમ કોપ કર્યો, અહો કાલ વિપર્યાસો એન સન્માર્ગ વર્તમાન, એ જોવો તો ખરા એ એક સમય કેવો વિપરીત આવ્યો, અત્યારે હું ક્યારનો અહીંયા આવીને ઊભો છું, છતાં કોઈ હામો જોતું નથી. અને દુર્વાસા ઋષિ એક દઈ કોપાયમાન થયા, જાઓ, આ ધર્મની સભા નથી, આ તો અધર્મની સભા લાગે છે, માટે તમે બધા કષ્ટો પામો, દુઃખ પામો, ભરતખંડમાં જ્યાં આધિ વ્યાધિ ઉપાધિ અને ત્રણેય તાપ છે ત્યાં જન્મ ધારણ કરો. હાહાકાર થઈ ગયો. બધાએ પાછું જોયું, બધા ઋષિ મુનિઓ તો ડરવા માંડ્યા, કોઈ હામું જોઈ શકે નહીં, ભગવાન પણ કંઈ બોલ્યા નહીં. અને ધર્મપિતા પાસે જઈને વંદન કરી નમસ્કાર કર્યા, મહારાજ અમે છે ને બધાએ આમ ભગવાન હામું જોઈ ગયા હતા, વાતું કરવામાં સત્સંગમાં, અમને કાંઈ ખબર નહીં, અને અમને ખબર હોય કે તમે આવો તો અમે બેઠા રહી, અમે ઉભા ન થઈ, અમે તમારી સામે ન જોઈ, એટલું ન કહી, એટલું જ કરીએ ને, બોલીએ રે, પણ અમને કઈ ખબર જ નહોતી. મહારાજ હું ખબર નહોતી, અમને ખબર જ નહોતી, ખબર નહોતી અમને, અમારા અપરાધ માફ કરો. એટલે બહુ વિનંતી કરીને, એટલે દુર્વાસા ઋષિ જરાક પહેલા તો ખી જાણા, તમે મને શું સમજો છો, ભાઈ અમે દુર્વાસા મને માનો છે, હું શું અંગીરા જેવો છું, હું શું ગૌતમ ઋષિ જેવો છું, કે પછી ખીજાણા પછી હું પાછો વળી જાઉં, મને તમે હું એવો હોવ માનો છો, ભાઈ અરે અમે ક્યાં એવા માનીએ છીએ, તો પછી અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. ખૂબ વિનંતી કરી, એટલે દુર્વાસા ઋષિ ધર્મપિતાને કહે, હે ધર્મદેવ, આ તમારી વાણી સાંભળીને આજે મને કેમ ક્રોધ ઓછો થવા માંડ્યો એ ખબર પડતી નથી. મારો ક્રોધ ઓછો થવા માંડ્યો, હવે મેં શાપ તો દઈ દીધો એ પ્રમાણે થાય, જાઓ, આ ભગવાન છે ને એ તમારા દીકરા થયા. બસ દુર્વાસા ચાલતા થયા, ભગવાને સંતોને આશ્વાસન આપ્યા અને એમ કીધું, એ સંતો આ મારી ઈચ્છાથી થયું છે, હા મારી ઈચ્છાથી દુર્વાસા આવ્યા, મારી ઈચ્છાથી એ સન્માન ન પામ્યા, મારી ઈચ્છાથી મેં બોલ્યા એટલું બોલ્યા, માટે ઈચ્છા શક્તિ મારી, ક્રિયાશક્તિ મારી અને જ્ઞાન શક્તિ પણ મારી જ છે. વચનામૃતમાં મહારાજે લખ્યું, અમારી ઈચ્છા છે કે આવ્યા દુર્વાસા, મારી ઈચ્છા એ આવી ન પામ્યા સન્માન કાંએ, દીધો શાપ મેં ન વાયરા તેને, બોલ્યા જેમ મેં બોલાવ્યા તેને. જો ભગવાન કે મેં બોલાવ્યા એમ બોલ્યા, એને સન્માન નથી આમાં, આમાં બધી મારી ઈચ્છા છે, માટે તમે ઉદાસ ન થાવ, તમે પણ હવે તમારી ઈચ્છા પ્રમાણે ધરતી ઉપર અવતાર ધારણ કરો અને અમે પણ સમય થતાં તમારે ત્યાં પ્રગટ થશું. આવી રીતે દુર્વાસા ઋષિનો શાપ થયો અને ભગવાને બધાને આશ્વાસન આપ્યું. એટલી કથા આજના દિવસે કરી અહીંયા આપણે કથા પ્રસંગને પૂર્ણ કરીએ છીએ. બોલો સ્વામી મહારાજની જય.